તારીખ 21/1/1997, ડાયરીના બોલ નંબર 1184, 960, 1208 અને 1205 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 15.
નિજ અવલોકનમાં રાગનો અને પર્યાયનો લક્ષ છોડાવવાનો હેતુ છે. અવલોકન કરવા વાળાને આ હેતુ પૂર્વક અવલોકન કરવું જોઈએ. કરે છે અવલોકન પર્યાયનું, પર્યાયમાં રાગ છે. એનું પણ લક્ષ છોડવાનો હેતુ છે અને રાગનો પણ લક્ષ છોડવાનો હેતુ છે. પર્યાયનો લક્ષ ક્યારે છૂટે? એ સ્વભાવનું લક્ષ થાય, એ પહેલા પર્યાયનું લક્ષ ન છૂટે. અને રાગનું લક્ષ ક્યારે છૂટે? કે જ્ઞાનનું લક્ષ કરે. નિજ અવલોકનમાં રાગનું અને પર્યાયનું લક્ષ છોડાવવાનો હેતુ છે, તેમજ એકાંત પરતરફના વલણનો પ્રવાહ છે તે બદલાઈને સ્વતરફ વલણ થાય તેવો પણ હેતુ છે. જીવ એકાંતે પરને જોઈ રહ્યો છે, બહિર્મુખ છે ને, પરિણામનો વલણ જ પર તરફનું ચાલી રહ્યું છે. બધા ગુણોનું એને પણ બદલવાનો છે એવો હેતુ છે. એની અંદર પોતે પોતાને જોવે છે માટે પર તરફનો જે પ્રવાહ છે એ વલણ બદલીને પોતા તરફ આવે એવો પણ એની અંદર હેતુ છે. હેતુ એટલે ઈરાદો. આજે પરલક્ષી જ્ઞાન વડે માત્ર તર્ક યુક્તિથી અનુભવમાં આવતા ભાવોનું ભાવભાષણ થઈ શકે નહીં. પરલક્ષી વિચાર, પરલક્ષી જ્ઞાન એટલે વિચાર, એમાં પછી અનેક તર્ક યુક્તિ ગમે તે એના વિચારો ચાલે, અનુમાન ચાલે, તર્ક ચાલે, તો એનાથી ભાવભાષણ ન થાય. જે ભાવ અનુભવમાં આવી રહ્યા છે એનું ભાવભાષણ ન થાય. તેથી તેવી અભ્યાસની અયોગ્ય પદ્ધતિ બદલીને, એ અયોગ્ય પદ્ધતિ છે, એ પ્રકારે વિચાર કરવા તર્ક યુક્તિથી એ અયોગ્ય પદ્ધતિ છે, એ પદ્ધતિ બદલીને ભાવભાષણ થાય તેવો ખાસ હેતુ છે. વિચારકૂટીમાંથી અવલોકન પદ્ધતિમાં આવ્યો એની પાછળ કેવો કેવો હેતુ રહેલો છે, તો કેવા હેતુ સિદ્ધ થવા માટે અવલોકન છે. અવલોકનથી ઘણું કામ થાય છે, એમાં આટલા આટલા હેતુ. સ્વભાવના ભાવ ભાષણથી સ્વભાવનું લક્ષ થતા રાગ અને પર્યાય પર લક્ષ સહજ છૂટે છે. સ્વભાવનું જો ભાવ ભાષણ થાય અવલોકન કરતા કરતા, અવલોકન છે ચાલતા ભાવોનો અનુભવનો પરિચય છે, અનુભવ પછી પરિચય છે, એ પરિચયથી સ્વભાવનું ભાવ ભાષણ થાય તો રાગ અને પર્યાયનું લક્ષ સહજ છૂટે છે. યથાર્થપણે અવલોકન થવાનું ફળ એટલે પરિણામ છેલ્લે પર્યાય બુદ્ધિ છૂટવામાં આવે છે. મોટી વાત છે, અવલોકનથી પર્યાય બુદ્ધિ સરવાળે છૂટે એવું એક પ્રયત્ન છે અથવા પ્રોસેસ છે, કારણ કે આ અનુભવ પદ્ધતિ છે, પર્યાય બુદ્ધિમાં દીનતા આવે છે. પર્યાય બુદ્ધિમાં તો દીનતા આવ્યા વગર
છૂટે છે, એ બહુ મોટી વાત છે. સ્વભાવ બુદ્ધિ કેળવાય છે, સ્વભાવ બુદ્ધિ અને સ્વભાવ દ્રષ્ટિ કેળવાય છે, એનું રિઝલ્ટ એમાં આવે છે.
પરિચયનો વિષય છે, અવલોકન છે, ભાવોનો પરિચય કરાવે છે અનુભવ પદ્ધતિથી. પર્યાય દ્રષ્ટિને લીધે પરિણામ ઉપર પકડ રહે છે, પરિણામ ઉપર જે હુંપણાની પકડ છે એ પર્યાય દ્રષ્ટિના કારણે છે. જે સ્વરૂપની અનંત અગાધ શક્તિને ભૂલવાનું કારણ છે. આત્મ સ્વરૂપમાં જે અનંતુ સામર્થ્ય છે, અગાધ શક્તિ છે, એને ભૂલવાડે છે. તેથી પરિણામ માત્રને ગૌણ કરીને સ્વરૂપને સંભાળવું ઘટે છે. પરિણામ માત્ર ગૌણ કરવા યોગ્ય છે. હવે શું છે, જ્યાં સુધી સ્વભાવ લક્ષ્યગત થતો નથી ત્યાં સુધી પ્રોસેસ બધો પરિણામ આશ્રિત ચાલે છે અવલોકન સુધીનો. એટલે પોતાની ભૂમિકા ઉપરના વિષયો કેટલીક વાર એટલા માટે જાણેલા પ્રયોજનવાન છે કે પહેલેથી ખ્યાલ આવે કે સરવાળે આમ કરવાનું છે. કેમ કે મુમુક્ષુ જીવ જે શરૂઆત કરે છે, પ્રારંભ કરે છે, ત્યારે પરિણામ લક્ષી પ્રારંભ છે. મારે આત્મકલ્યાણ કરવું છે તો આત્મકલ્યાણ તો પર્યાયમાં થાય છે, અકલ્યાણ પર્યાયમાં થઈ રહ્યું છે, એ મંજૂર નથી, નામંજૂર છે. એટલે આત્મકલ્યાણ કરવા તરફ વળ્યા. એક તો પરિણામ ઉપર પકડ હતી પર્યાય દ્રષ્ટિને લીધે, પછી આ બાજુ વળે ત્યારે પણ એ પરિણામની પકડમાં આ વાત ઊભી થઈ કે મારું અકલ્યાણ મને દુઃખદાયક છે અને મારું કલ્યાણ મને સુખદાયક છે. એટલે નાની કોઈ વાર બુદ્ધિ વાત આગળની પણ સમજાવે છે એટલા માટે કે પહેલેથી ખ્યાલમાં રહીએ કે આ પરિણામની મુખ્યતાનો વિષય ગુણાટ ખાઈને ગૌણતામાં લઈ જવાનો છે. એ વાતને લક્ષમાં રાખી લે. તેથી પરિણામ માત્રને ગૌણ કરીને સ્વરૂપને સંભાળવું ઘટે છે. શક્તિને ભૂલવાથી દીનતા આવે છે. એ પરિણામની પકડને લઈને સ્વરૂપ શક્તિને ભૂલે છે તો દીનતા આવવાની છે, અને તે આગળ વધીને સંયોગોની અપેક્ષા વૃત્તિ જન્માવી સમસ્ત સંસારને ઉત્પન્ન કરે છે. પછી એ દિન પણ અપેક્ષા વૃત્તિઓને વધારી મૂકે છે. આ જોઈએ, આ જોઈએ, આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ. એ દિનતામાંથી ઊભી થયેલી અપેક્ષા વૃત્તિઓ છે એ તમામ સંસારના ભાવ ઊભા કરે છે. તેથી સમસ્ત સંસારનું મૂળ પર્યાય દ્રષ્ટિ છે, ટોટલ એ છે, તાત્પર્ય છે કે સમસ્ત સંસારનું મૂળ પર્યાય દ્રષ્ટિ છે.
પોતાને વર્તમાન અવસ્થા જેવડો જેટલો માની, પોતાને વર્તમાન અવસ્થા જેવડો માની લીધું છે એ પર્યાય દ્રષ્ટિ છે.
જે પર્યાયને સુધારવી છે એ પર્યાયને ગૌણ કરીને સુધારી શકાય છે એ આ માર્ગની ફટપટીલી વાત છે. અન્ય સર્વન્ય મતોમાં, ધર્મોમાં, બધા ધર્મોમાં ઉપદેશ છે, પણ જે જૈન દર્શનના દ્રવ્યાન યુગના સિદ્ધાંતો છે ત્યાં નથી. ઉપદેશ છે, ઉપદેશ એ બધો પર્યાય સુધારવા માટે છે. પછી ભલે અવગુણનો નાશ કરીને ગુણો પ્રગટ કરવાની વાત, ક્રોધ ન કરવો જોઈએ, શાંતિને ક્ષમા રાખવી, પણ કોના આધારે છે એમ થશે એ વાત ત્યાં નથી. ઉપદેશ તો બંનેમાં સામાન્ય અને સાધારણ લાગે. કોઈ એમ નથી કે ક્રોધ કરવાથી ફાયદો છે, નુકસાન જ છે. બુદ્ધિની પહોંચમાં એ આવે એવી વાત છે, બુદ્ધિથી સમજાય એવી વાત છે. પણ એ રીતે પર્યાય આશ્રિત જે પરિણામો છે એની મુખ્યતા કરવાથી એ કામ સફળ થતું નથી. પરિણામ સુધારવાનું વિજ્ઞાન બીજી રીતનું છે કે પરિણામને ગૌણ કરે તો પરિણામ સુધરે, પરિણામને મુખ્ય કરે ત્યાં સુધી પરિણામ. આ એક સીધી રીતે ન સમજાય એવી વાત છે, વસ્તુસ્થિતિ એવી છે. મોક્ષજીવનો પ્રવેશ થાય ત્યાં તો પરિણામની મુખ્યતાની સ્થિતિમાં જ પ્રવેશ થાય છે. આખું પછી સ્વભાવનું લક્ષ કરતા પરિણામ માત્ર ને ગૌણ કરવા છે એટલી મોટી ગુલાટ ખાવાની છે. એ વાત પહેલેથી લક્ષમાં રાખવી જોઈએ, હોવી જોઈએ, નહીતર અવલોકન સુધી પરિણામને પકડવાનો વિષય છે.
આજે
આરોહણ કર્મ નું પુસ્તક તૈયાર થાય છે. પદાર્થ નિર્ણય થાય છે ત્યાંથી પરિણામ ગુલાટ ખાઈ જાય છે. ત્યાં સુધી અવલોકન માં હજી
પરિણામ
ઉપર નજર રહે છે. પણ એક સહજ કેવી રીતે પલટો મારે છે કે અવલોકનમાં જે પરિણામો ચાલતા પરિણામો અવલોકનમાં આવે છે, અનુભવમાં આવે છે, એમાં જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવ છે. પરિણામ જ્યારે અવલોકન જ્યારે બારીક થાય છે ત્યારે સ્વભાવ ઓળખાય છે. પરિણામની જાતિ ઓળખાય ને, સ્વભાવ જાતિ અને વિભાવ જાતિ એમ ઓળખાય છે. બસ ત્યાંથી પછી ગુનાટ ખાઈ જાય છે. કેમ કે સ્વભાવ એટલો મહાન છે કે પરિણામ એની પાસે સહેજે ગૌણ રહીએ. સ્વરૂપમાં સ્વભાવમાં અનંત અનંત સામર્થ્ય ભરેલું છે, એટલે એની મહત્તા ભાસે છે, મુખ્યતા આવી જાય છે. સામર્થ્ય ભાસવાથી મુખ્યતા આવી જાય છે. આપણે સવારે સ્વભાવને ઓળખવો, સ્વભાવને ઓળખવો એના ઉપર વજન એટલા માટે છે. નેત્ર પરિણામ પર્યાય દ્રષ્ટિ અનાદિની છે અને જીમ એને ધર્મના ક્ષેત્રમાં આવીને મજબૂત કરી લે, કેમ કે એનો પ્રવેશ જ એ રીતે છે કે મારે મારું આત્મકલ્યાણ કરવું છે. આત્મકલ્યાણ પર્યાયમાં થાય, અકલ્યાણ પર્યાયમાંથી રહ્યું છે. એને જ ગૌણ કરીને એનું એને કલ્યાણ કરાય છે, એને મુખ્ય કરીને અને ગૌણ કરીને એવી કોઈ પરિસ્થિતિ છે. જ્ઞાન સુખરૂપ છે તે વેદનથી સમજાય તો સ્વરૂપ નિશ્ચય થાય. જ્ઞાન વેદન છે ને, પોતે તો કશાય સ્વરૂપે છે, અથવા એમાં વિકૃતિ પણ નથી. જ્ઞાન વેદન છે એકાંત શુદ્ધ છે, કેમ કે એમાં બીજું કઈ પ્રવેશ થતો નથી. વેદનમાં તો કોઈ પ્રવેશનો અવકાશ નથી. જ્ઞાન વેદન સુખરૂપ છે તે વેદનથી સમજાય, બુદ્ધિથી નહીં, વેદનથી સમજાય તો સ્વરૂપ નિશ્ચય થાય. તો આત્માના સ્વરૂપનો નિશ્ચય થાય અથવા ઓળખાણ થાય અથવા સ્વરૂપનું લક્ષ્ય થઈ જાય. કેમ કે અનંત સુખ ભરેલું છે એ વેદનથી સમજાણું એટલે એનું લક્ષ છૂટે નહીં. કેમ કે જીવ પોતે સુખનો ભૂખ્યો છે. જીવને જરૂર શેની છે? સુખ. સુખ કોઈ પણ જીવને સુખની જરૂર છે. જ્ઞાન વેદન, જ્ઞાનને વેદનથી જાણવા અર્થે પરપ્રવેશ ભાવરૂપ મિથ્યા અનુભવને અવલોકનથી સમજવાનો પ્રયત્ન કરવો ઘટે. જ્ઞાનને વેદનથી જાણવા માટે, કેમ કે ભૂલ ક્યાં કરે છે? પરને વેદું છું એ ભૂલ કરે છે, ઠંડીને વેદું છું, ગળ્યું લાગે છે તો ગળ્યું વેદું, કડવું લાગે તો કડવો અનુભવ કરું છું. એ જે મીઠા અનુભવ છે અથવા પરનો પ્રવેશ ભાવ છે એને અવલોકનથી સમજવાનો પ્રયત્ન કરવો ઘટે. અવલોકનની પ્રેક્ટિસથી અવલોકન એટલું સૂક્ષ્મ થવું જોઈએ કે મારા જ્ઞાન વેદનમાં કોઈ પરનો પ્રવેશ નથી. મને લાગે છે એ ભ્રાંતિ થાય છે, ઠંડી મને લાગે છે એ ભ્રાંતિ છે, કડવું મને લાગે છે એ ભ્રાંતિ છે. એટલે એ ભ્રાંતિ અથવા મિથ્યા અનુભવને અવલોકનથી, યથાર્થ અવલોકનથી સમજવાનો પ્રયાસ કરવો ઘટે. જે જીવ મોક્ષાર્થી થઈને, હવે અવલોકન એવું ક્યારે કરી શકે, મોક્ષાર્થી થયો હોય નેત્ર એવું અવલોકન ન ચાલે. જે જીવ મોક્ષાર્થી થઈને નિષ્પક્ષપણે પોતાના વર્તતા દોષનું અવલોકન કરે, તેને દોષથી ઉત્પન્ન દુઃખ તે રૂપ વિભાવ સ્વભાવ વેદનથી સમજાય, નાસ્તી સમજાય છે. સ્થૂળ છે ને, વિભાવ સ્વભાવ છે એ સ્થૂળ છે એ પહેલા સમજાય છે. ત્યારે જીવ મોક્ષાર્થી થઈને નિષ્પક્ષપણે પોતાના વર્તતા દોષનું અવલોકન કરે ત્યારે કેમ દુઃખ છે એ પણ વેદન નો વિષય છે, દોષથી ઉત્પન્ન થતો દુઃખ પણ વેદન નો વિષય છે, એનું જે અવલોકન ચાલે ત્યારે એનો વિભાવ સ્વભાવ પણ સમજાય. વેદનથી વેદનથી એટલે અનુભવથી સમજવાની રીત દ્વારા, એ રીતે સમજવાની રીત દ્વારા જ્ઞાનને જ્ઞાન વેદનથી સમજતા સ્વભાવનો અને સ્વભાવમાં પોતાના અસ્તિત્વનું જ્ઞાન થાય. આ રીતે લિંક પણ કરાય છે. અનુભવથી એટલે વેદનથી સમજવાની જે રીત છે એ રીત આવી ગઈ, ત્યારે જ્ઞાનને જ્ઞાન વેદનથી સમજતા જ્ઞાન સ્વભાવ એ સ્વરૂપ મારી હયાતી છે એમ અસ્તિત્વ ગ્રહણ થાય. જ્ઞાન સ્વયં વેદ્ય વેદકપણે વર્તે ત્યાં સ્વસન્મુખતા થાય. જ્ઞાનને વેદ્ય વેદક ભાવે માલુમ પડવું જોઈએ અથવા પકડવામાં આવવું જોઈએ તો શોષણ મુક્ત આવે છે. આમ તો જ્ઞાન જ પોતાને વેદે છે અને જ્ઞાન પોતે જ જ્ઞાનમાં પોતાને વેડાય છે, ભ્રાંતિ છે ત્યાં સુધી એ ભાવ પકડવામાં આવતો નથી. કોઈ અન્ય ઉપાય પર સન્મુખતાનો અભાવ થતો, પર સન્મુખતાનો અભાવ થવાની બીજી કોઈ રીત નથી, કોઈ ઉપાય નથી, કોઈ માર્ગ નથી, આ એક જ માર્ગ છે. એટલે મોક્ષાર્થી પણ આવ્યા પછી અવલોકન સારી રીતે ચાલવું જોઈએ, ચાલતા પરિણામોનું અવલોકન બહુ સારી રીતે ચાલવું જોઈએ, ઉપયોગ સૂક્ષ્મ થાય તીક્ષ્ણ થાય ત્યાં સુધી.
પરપ્રવેશ ભાવરૂપ અનુભવને પકડવા માટે પણ પરપ્રવેશ ભાવરૂપ મિથ્યાનુભવને પકડવા માટે પણ ઉપયોગની સૂક્ષ્મતા જોઈએ.
અવલોકનની પ્રેક્ટિસ કરે એટલે જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવ પકડવો એ બધું સૂક્ષ્મ
છે,
રાગમાં વિભાવ સ્વભાવ પકડવો એ એટલો સૂક્ષ્મ નથી, એની અપેક્ષા એ જ તો છે. સાથે પછીના સ્ટેજમાં છે અવલોકન. સત્શાસ્ત્રોમાં આત્મકલ્યાણ અર્થે અનેકવિધ ભેદે જીવના ભવરોગનું નિદાન કર્યું છે. વૈદ છે એ રોગનું નિદાન કરે છે, એમ જીવને ભવરોગ લાગુ પડેલો છે એનાથી મહારોગ છે, જ્ઞાની પુરુષોએ જ્ઞાનીઓએ ગુરુઓએ એનું નિદાન કરેલું. માર્ગદર્શન પણ બોજ્યું છે, નિદાન પણ કર્યું છે અને ઈલાજ પણ બતાવ્યો છે. તેમાંથી જે જીવ પોતાનું પ્રયોજન સધાય તે પ્રકારે નિદાન અને ઉપાયનું અનુસંધાન કરી શકે તે મુક્ત થાય છે. કોણ મુક્ત થાય છે? કે ભવરોગનું નિદાન કરાવે અને ઉપાય લાગુ કરે એ મુક્ત થાય ભવરોગથી. ઘણું કરીને રોગી સ્વયં તેમ કરવા અસમર્થ હોવાથી સદગુરુની કૃપા અથવા અનુગ્રહથી જે જીવ તથા પ્રકારે અનુસંધાન સમજી શકે છે, કોઓર્ડિનેશન, તે સદગુરુને ઓળખી શકે છે. આ ઓળખવાનો એક અમે ડોક્ટર ઉપર વિશ્વાસ ક્યારે મૂકે છે? નિદાન કરે ત્યાંથી ડોક્ટર એક્ઝામિનેશન કરે, દર્દીને તપાસે, પછી પૂછે દર્દી શું લાગ્યું આપને, એનો અર્થ કે નિદાન તમે કર્યું કાંઈ. હવે એ ડોક્ટર પોતાને અનુભવ થતું વેદન પ્રસાતાનું એને બતાવે તો વિશ્વાસ આવે. કોઈ વાર એવા કોમ્પ્લિકેટેડ કેસ હોય છે કે ડોક્ટર નિદાન ન કરી શકે, એક ડોક્ટર એટલે બીજા ડોક્ટરને બોલાવે, બીજો ડોક્ટર નિદાન ન કરી શકે એટલે ત્રીજાને બોલાવે, આવું બને છે. બારમાં શરીર વિજ્ઞાનમાં, તબીબી વિજ્ઞાનમાં, પછી બુદ્ધિશાળી માણસો ડોક્ટરનો કોન્ફરન્સ કરાવે છે. ડૉક્ટર ડૉક્ટર પોતે સજેસ્ટ કરે કે એમ કરીએ ભાઈ, અમે બે ચાર જણા પોતાની પસંદગીના સાથે બેસીને ડિસ્કશન કરીએ. એ લોકો દર્દીની હાજરીમાં દર્દીને પૂછતા પૂછતા ડિસ્કશન કરે, એમાંથી દર્દી ડૉક્ટરને ઓળખી લે છે કે આ પાંચ જણમાંથી આ ફલાણો છે ને એ કે છે એવું મને થાય છે. બાકી ચાર જણા મારા મારી અસાતાને સમજી શકતા. આમ દર્દી છે એ ડાક્ટરને ઓળખે છે, મુમુક્ષુ છે એ જ્ઞાનીને ઓળખે, એ આ રીતે ઓળખે છે. ઓળખવાનો આ એક પડખો છે. મારા અનુભવને જેટલો હું નથી સમજી શકતો એટલા આ કેમ સમજી શકે છે? માટે નક્કી મારી વાત બરાબર જાણે છે, સમજે છે, માટે મને સાચો ઉપાય બતાવી શકશે એમ એને વિશ્વાસ. ઓળખવાની આ પદ્ધતિ છે. પોતાના અનુભવથી ઓળખાણ કરવાની રીત હોવી જોઈએ. બીજા પ્રકારે ઓળખવા જાય તો ઓળખાણ થવાને બદલે બીજું કંઈક કલ્પના થવાના પરિસ્થિતિ નાયક બને છે.
આધાર ખોટો
રીત બરાબર નથી. ઓળખી શકે છે અને સરવાર પણ બુદ્ધિ એ સત્સંગની ઉપાસના કરીને તરી જાય છે. પછી સરવાર પણ બુદ્ધિ આવે છે, સત્સંગની ઉપાસના કરે છે, એ બુદ્ધિ એ સત્સંગની ઉપાસના કરે છે, એ તરી જાય છે. સર્વાર્પણ બુદ્ધિને લીધે સરળતા સહજ ઉત્પન્ન હોય છે. જેને સર્વાર્પણ બુદ્ધિ છે એને અસરળતા કરવાનું શું કારણ? એને અસરળતા કરવાનું કોઈ કારણ રહેતું નથી. આત્મકલ્યાણના લક્ષ્ય સરળતા એ ઉપાસેલો સત્સંગ પ્રાય નિષ્ફળ જતો નથી. આત્મકલ્યાણ અને પોતે સરળતા રાખી હોય એ સત્સંગ નિષ્ફળ જતો નથી. એ સત્સંગમાં ભક્તિ અને વૈરાગ્યનો સાથ સહજ હોવા યોગ્ય છે. સત્સંગી જીવના જે પરિણામો છે આનુષંગિક પરિણામો જેને કહેવાય, એકબીજાને અનુસંગમાં થનારા, અનુસરીને થનારા, એમાં સરળતા, આત્મકલ્યાણનું લક્ષ્ય, વૈરાગ્ય એટલે ઉદાસીનતા અને ભક્તિ, આ ચાર ફેક્ટર હોય તો એ સત્સંગ સફળ થાય છે, સત્સંગની ઉપાસના સફળ થાય છે. નહીતર સત્સંગમાં હાજરી ઉપસ્થિતિ રહે જેથી કરીને કોઈ સફળતા થાય એવું કંઈ નથી. બીજી વાત જ નથી, બહુ ભ્રમણથી છૂટવું છે. ગુજરાતી નથી સમજાતું, સમજાય છે? શાસ્ત્રોમાં આત્મકલ્યાણ માટે અનેક પ્રકારે બોધ ચાલ્યો છે, પણ શાસ્ત્રકારો ભવરોગનું નિદાન કરે છે, ઉપદેશ આપે છે, પણ ભવરોગનું નિદાન કરે છે. નિદાનમાં સમજે છે, આ જીવ કયા કયા ભાવોથી પરિભ્રમણ કરી રહ્યો છે, ભાવભ્રમણ કરી રહ્યો છે, એ બધા દર્શનોથી, અજ્ઞાનથી ઉત્પન્ન થતા સ્વચ્છંદ અને પ્રતિબંધના અનેક પ્રકારના ભાવો જે પરિભ્રમણ કરાવે છે, જીવને એ બતાવે છે. અને એના માટેનું માર્ગદર્શન પણ આપે છે. એ બંને ઉપદેશ, નિદાન અને ઉપદેશમાંથી જીવે પોતે શું કરવું, કે પોતાનું પ્રયોજન સદાય એ પ્રકારે એને પોતાના ભાવોને સમજવાની તૈયારી આવવી. પોતાને નુકસાન કરતા પરિણામોને પણ સમજે, એનો નાશ કરવાના ઉપાયને પણ સમજે, અને બંનેનું કોર્ડિનેશન કરે, ત્યારે પ્રયોજન સધાય. પ્રયોજન સધાય તે પ્રકારે એટલે શું, કે પોતાને પોતાના ભવભ્રમણ કરનારા ભાવો પણ સમજાય અને એના નાશનો ઉપાય પણ સમજાય, કે જે ઉપાયનું અમલીકરણ કરે ત્યારે એને પ્રયોજન સધાય તે પ્રકારે અનુસંધાન કર્યું અને એ મુક્ત થવાનો અધિકારી
છે. આશય ગ્રહણ કરવો જોઈએ,
આશય
ગ્રહણ કરવો જોઈએ,
એ વિશાળ અર્થમાં છે. આશય શબ્દ વિશાળ અર્થમાં છે. આ બધું ખોલીને મેં આશય પકડાવવો જોઈએ. આશયમાં બે વાત આવી જાય, આશય ગ્રહણ થાય, પોતાને નુકસાન થાય એને પણ આશય સાથે સંબંધ છે, પોતાને લાભ થાય એને પણ આશય સાથે સંબંધ છે. એટલે એ લાભ નુકસાન બે પડખાને એક આશય શબ્દમાં સમાવી દીધા. જ્ઞાનીની વાણીમાં જે આશય હોય છે તે આશય અજ્ઞાનીની વાણીમાં હોતો નથી. ઠાકુર પાડુદેવે 619 પત્રમાં વાત કરી. એટલે જ્ઞાનીની વાણીમાં જે રીતે નુકસાન દેખાડવાનું, જે રીતે નુકસાન મટાડવાનું બે પડખેથી વાત આવે છે, કોર્ડિનેશન થઈને, એ જ્ઞાનીની વાણીમાં જ આવે, બીજે આવી શકે. કેમ કે બીજો થી ખેંચશે, એક બાજુ ખેંચાઈ જશે.
અજ્ઞાની હોતા હૈ સ્વભાવ કે વિરુદ્ધ પક્ષ મે રહ કરકે બુદ્ધિ કે પક્ષ મે ખડે રહે કે બાત કરતા હૈ કે વો વિકલ્પ કે આધાર પે જો ભી બાત કરતા હૈ એવી રીતે આપણે વાત
પોતે
ઉપાય ને સાધ્યો નથી તો એ સાધે છે શું, રાગ ના એકત્વ ને આત્માને સાધે છે ભિન્નત્વ થી, આત્માને સાધે છે એમ ન કરે તે એકત્વને સાધે છે. તો રાગને સાધતા સાધતા રાગથી મુક્ત થવાની કેવી રીતે વાત આવે, આવી શકે નહીં. રાગનું શું છે, હજી તો રાગનો પક્ષ છે, રાગને મટાડવાની વાત કેવી રીતે કરે? પોતે કોઓર્ડિનેશન કરે, કોઓર્ડિનેશન કરવાનું જેની પાસેથી સમજે એની ઓળખાણ કરે, ઓળખાણ પછી એને સર્વાર્પણ બુદ્ધિ આવે, એને લઈને સરળતાની ઉત્પત્તિ હોય, એમાં બહુમાન ભક્તિ એટલે બહુમાન છે, અને નિરસતા વૈરાગ્ય ઉદાસીનતા એ બધા પરિણામોનો મેળ ખાઈ જવો તો કાર્ય થાય છે.
રામાયાનંદ સુશાંત ચરી દિન રાત રહે શાંતિ અનંત સુખ.